108મો પ્રશ્ન આપણે ચાલે છે, દ્રવ્યત્વ ગુણની વ્યાખ્યા ચાલે છે, 38 પાનું છે, પેજ નંબર 38, પ્રશ્ન નંબર 108. એમાં આપણે પહેલી તો વાત થઈ ગઈ કે બધા દ્રવ્યોની અવસ્થાઓનું પરિવર્તન એટલે કે બદલવું પણ નિરંતર તેના પોતાથી પોતામાંથી થયા કરે છે, પણ બીજો કોઈ તેની અવસ્થા બદલાતો નથી. બીજો કોઈ આવીને મારી અવસ્થા બદલાવી દે એવું બનતું નથી, કારણ કે મારામાં દ્રવ્યત્વ ગુણ હોવાથી મારી અવસ્થા મારાથી અને મારામાંથી નિરંતર બદલા કરે છે. બીજો આવીને બદલાવી દે એવું બનતું નથી. પછી બીજું લીધું તું, જીવનો કોઈ પર્યાય અજીવથી કર્મથી શરીરાદિથી બદલાતો નથી અને શરીરાદિ કોઈ પરદ્રવ્યથી અવસ્થા બદલાતી નથી. મારી કોઈ અવસ્થા ન બદલાવી દે, હું બીજાની કોઈ અવસ્થા બદલાવી શકતો નથી. દરેક દ્રવમાં દ્રવ્યત્વ ગુણ રહેલો છે, એના કારણે દરેકની અવસ્થા બદલા કરે છે. આપણે હવે મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન કરવું હોય તો કોની પાસે જવું? પોતા પાસે જવું ને, તો પછી સાચા દેવ શાસ્ત્ર ગુરુ પાસે જવાની જરૂર નથી ને. કુદેવ કુગુ પાસે જઈએ તો વાંધો નહીં. તમે જ કહો છો કે કોઈ પરદ્રવ છે એની પાસે કાંઈ આપણી અવસ્થા એનાથી તો બદલાતી નથી, ગમે એને માની એમાં શું છે? તો જો અવસ્થા તારાથી જ બદલાય તો તને કુદેવ કુગુ પાસે જવાનું મન પાછું કેમ થાય? તો પછી તું એમ કહે સુદેવ એની પાસે ન જા, પણ કુગુરુ પાસે તો તને જવાનું મન તો નિમિત્તાધીન તો તારી વૃત્તિ રહે છે. ભાઈ તારામાં દ્રવ્યત્વ ગુણ છે, તારાથી અવસ્થા બદલાય છે અને નિત્યાત્મમાંથી સમ્યક જયારે થાય ત્યારે એવો સહજ નિયમ હોય છે. આવા તર્ક આપણે બહાર કેમ નથી કરતા? છીક ખાઈએ છીએ છીક, ત્યારે શું થાય? મોડું આમ ઊંચે જાય કે નીચે જાય? શું કામ એવું થાય છે? એવું કોને શીખડાવ્યું? એવું નીચે જ કરવું એવું બધું ત્યાં કેમ પ્રશ્ન નથી થતા? ખાય જો દરેકમાં આપણે જે એની સાઇન હોય છે, એકદમ ભય લાગે ઠંડી લાગે ત્યારે આમ કેમ ધ્રુજવા માંડે શરીર? શું કામ ધ્રુજવા? ભય લાગે ત્યારે આમ કેમ થઈ જાય? ત્યાં કેમ પ્રશ્ન આવું જ કેમ? અરે સહજપણે એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધો હોય છે. કોઈ મોડા સ્માઇલ આપે એને ખબર પડે ને આપણને કે એને કંઈક ગમે છે, એ શું કામ ખબર પડી જાય? એક સહજ કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જગતમાં કેટલા છે? બધા આમ સાઇન કરે એટલે ઉભું રહેવું કોને નક્કી કર્યું છે કે ને? દરેકમાં એકબીજાના નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવા છે? એમ જગતમાં આવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ સહજપણે છે કે જયારે જયારે અજ્ઞાનમાંથી જ્ઞાન થાય ત્યારે સામે નિમિત્ત રૂપે કોણ હોય છે? સાચા દેવ શાસ્ત્ર ગુરુ જ. અવસ્થા પોતાથી બદલાશે, પોતાના પુરુષાર્થથી, પોતાની મહેનતથી, પણ સામે સેજે સાચા દેવ શાસ્ત્ર ગુરુ જ નિમિત્ત હોય છે. ત્રીજું, જીવમાં અજ્ઞાન દશા છે તે સદા એક સરખી રહેતી, દ્રવ્યત્વ ગુણને કારણે બદલતી રહેતી. ડરતો નહીં કે મને આ અનાદિનું અજ્ઞાન છે એટલે હવે મારે ક્યાં સુધી એવું ને એવું રહેશે, એવો ડર રાખવાની જરૂર નથી. જયારે ટાળવું હોય ત્યારે તું જરૂર ટાળી શકે છે. કઈ ગતિમાં ટાળી શકે છે? મનુષ્ય અને બેમાં થઈ શકે? ચારેમાં થઈ શકે. એક જગ્યાએ સરસ લખ્યું તું, આત્માર્થી જીવ એવો પ્રશ્ન ન કરે મને સમ્યક દર્શન ક્યારે થઈ શકે. શું છે? ક્યારે થઈ શકે એમ નહીં, મારે અત્યારના કરવું, એવી જાતનો પ્રશ્ન. થઈ શકે એવી ભવિષ્ય નહીં કે સમ્યક દર્શન ક્યાં થઈ શકે મારે પ્રશ્ન નથી પૂછવું, મારે હમણાં કરવા માટે શું કરું. હંમેશા પ્રયત્ન પુરુષાર્થ એ જાતનો હોવો જોઈએ. ક્યાં થઈ શકે એની નિરાશ છે, કઈ ગમે ગતિમાં થશે ને મોટ ઇન હરી કે આપણે ગમે ત્યારે બીજી ગતિમાં જઈને કરશું એમ નથી. તો મારે સમ્યક દર્શન વર્તમાનમાં કરવું છે એવી જાતનો પ્રશ્ન ભાવના એની વર્તમાનમાં હોવી જોઈએ. ક્યારે થઈ શકે છે એવો પ્રશ્ન ન હોય, પણ હમણાં કેમ થાય મારે તત્કાળ કેમ થાય એવો જાતનો પ્રશ્ન હોય તો જો તત્કાળ કરવું હોય તો દ્રેવત ગુણ તને હેલ્પમાં ઉભો જ છે. તારી પર્યાય નિરંતર સમય સમયે બદલાય છે. આ સમયે પણ વિચારતોમાંથી ટાળીને સંવેદન કરવું હોય તો જરૂર થઈ શકે છે. પછી ચોથું, પ્રથમ ઓછું જ્ઞાન હોય અને પછી વધે છે કે આ જ્ઞાનનો ફેરફાર થવામાં દ્રેવત ગુણ કારણ છે અને જ્ઞાનનો વિકાસ જ્ઞાન વધુ તે જ્ઞાન ગુણમાં પિત થાય છે. પણ શાસ્ત્ર કે બહારથી જ્ઞાન આવતું, શાસ્ત્રમાંથી જો જ્ઞાન આવતું હોત તો શું થાય? જેને આપણે ગુજરાતીમાં કહીએ ને ભેસ આગળ ભાગવત રાખે તેને કેટલું જ્ઞાન આવે? ગુજરાતીમાં કહેવત છે ને ભેસ આગળ ભાગવત. જો આના શાસ્ત્રથી જ્ઞાન થતું હોત તો આમાં પણ જ્ઞાન થવું જોઈએ. કારણ કે કારણ તો છે, તમે કારણ કોને આપ્યું? શાસ્ત્રોને. તો કારણ હોય તો કાર્ય હંમેશા થવું જ જોઈએ. તો આ શાસ્ત્ર જેની પાસે હોય ટેબલ કે એને તો વધારે આપણા કરતા વધારે જ્ઞાન થઈ જશે. તો શાસ્ત્ર પોતે જ્ઞાની ન થઈ જાય. એટલે શાસ્ત્રથી જ્ઞાન નથી થતું, જ્ઞાન થાય ત્યારે શાસ્ત્ર હાજર હોય છે. ખરેખર એ મોટામાં મોટી ભૂલ છે, હાજરીને આપણે કરતા માની લઈએ છીએ. હાજર છે એટલે કરતા નથી. હાજર હાજર છે એ બે રીતે હોય, કાં નિમિત્ત રૂપે હાજર હોય અથવા ઉપાદાન રૂપે હોય. તો ખબર કેમ પડે કે આની હાજરી નિમિત્ત રૂપે છે, આની હાજરી ઉપાદાન રૂપે છે? કે જે કાર્ય રૂપે પરમે એ પદાર્થની હાજરી કરતા રૂપે છે, ઉપાદાન રૂપની છે, અને જે પદાર્થની માત્ર હાજરી છે એ કાર્ય રૂપે થતું નથી. તો તમારે એને નિમિત્ત જાણવું. કાર્ય વખતે ઉપાદાન પણ છે, નિમિત્ત પણ છે. એ ખબર કેમ પડે કે આ ઉપાદાન છે ના નિમિત્ત છે? કે જે કાર્ય રૂપે પદાર્થ પરમે છે તે પદાર્થને ઉપાદાન કહેવું, અને કાર્ય રૂપે પરમતું નથી પણ માત્ર હાજર હોય તેને નિમિત્ત કહેવામાં આવે. તો જયારે જયારે જ્ઞાન થાય છે જ્ઞાનની પરિણતિ શેમાંથી આવે છે? જ્ઞાન ગુણમાંથી. અને ઓછામાંથી વધુ એ કોના કારણે થયું? દ્રવત્વ ગુણને કારણે, શાસ્ત્રને કારણે નહીં. ગુરુથી જો જ્ઞાન થતું હોય તો કેમ બધાને એક સરખું જ્ઞાન નથી થતું? ગુરુથી જ્ઞાન થયું, મારે ભગવાનની વાણી છૂટી, ગૌતમ ક્યાં સુધી પહોંચી ગયા? ગણધર પદ સુધી પહોંચી ગયા, અને બીજા ક્યાં ને ત્યાં ઉભા રહ્યા. તો કેમ થયું? ભગવાનની વાણી તો બધાને એક સરખી હતી. દરેક જીવનો પોતાનું ઉપાદાન કાર્ય કરે છે. પાંચમું, માટી માટી ગયો દ્રવત્વ ગુણના કારણે થયો છે. અને આ તો દ્રષ્ટાંત ગુરુદેવસિંહનું ઘણું, અને આ જ જીવન મોટું કઠણ પડે છે કે માટીમાંથી ઘડો થાય કે કુંભાર ઘડો કરે. અચ્છા પ્રશ્ન એવો થાય, કુંભાર ન તો ન થાત ને? પ્રશ્ન શું કરે? તો હું એને સામે કહું, તમે અહીંયા ન તો તમે જ પ્રશ્ન ન કરત ને? હવે એનો શું જવાબ હોય? તમે હું ઈ કે કુંભાર ન તો ન થાત એમ જે કે એમ કહો, તમે ન તો આ પ્રશ્ન ન થાત? તો એનો જવાબ છે કે જગતમાં એવું બનતું જ કુંભાર નહોતનો સવાલ નથી. આ પ્રશ્ન ક્યારે ઉઠે છે ખરેખર એ નથી વિચારતા આપણે. ઘડો થયા પછી નિમિત્તને ગોતવા જોઈએ કે ઘડા વગર નિમિત્તને ગોતવા જોઈએ છીએ? ઘડો થયા પછી ઉપાદાન નિમિત્તનો પ્રશ્ન આવે છે. તો ઘડો તો હાજર છે જ, પછી ન હોત એવો પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો. કુંભાર ન હોત તો ન થાય તે પ્રશ્ન જ જેને કહે ને અસ્થાને છે. ઘડો થયા પછી કોણ ઉપાદાન ને કોણ નિમિત્તનો પ્રશ્ન છે? તો ઘડો તો ઓલરેડી છે. કુંભાર ન હોત હું તો એમ જ કહું, આ વિશ્વ જ ન હોત તો, આ છ દ્રવ્ય જ ન હોત. હવે એવા જો કુતર્ક કરવા બેસું તો જગતમાં ક્યાંય અંત જ આવવાનો નથી. આકાશ ન હોત તો આ સંસાર નરક ગતિ ન હોત, સ્વર્ગ ન હોત તો કેટલા પ્રશ્નો નીકળી શકે? સત્યનો કોઈ બી નિષેધ ન કરવો, આ ન હોત એવો કુતર્ક ન કરવો. જગતમાં ન હોત કે હોત એ આપણી ઈચ્છાને આધીન નથી, જગત છે એ તમારે સ્વીકારવું જ પડશે. પહેલા તો કુંભાર ન હોત એ પ્રશ્ન જ નથી. જયારે જયારે ઘડો બને છે ત્યારે કુંભાર ત્યાં નિમિત્ત રૂપે હોય છે. ન હોત એવો પ્રશ્ન એ સત્યનો નિષેધ છે. મારામાં આત્મામાં જ્ઞાન જ ન હોત તો હોતી સારું ના જોયું એટલે રાગદ્વેષ થયા ને? હવે એવા કુતર્કનો શું જવાબ હોઈ શકે? એ ઉલટાનો એ સત્યનો નિષેધ કરે છે. વસ્તુ જે છે એનો સ્વીકાર કરીને હવે મારું હિત કેમ થાય એમ આગળ વધવું છે. ન હોત એવો નિષેધનો તર્ક ઉઠાવવો એ બરોબર યોગ્ય વાત નથી. તો માટી માટી ઘડો દ્રવત ગુણને કારણે થયો છે. કુંભાર આદિ તો કેવા છે? નિમિત માત્ર છે. કુંભાર આદિ, આદિમાં બીજું શું લેવું? ચાક છે, જમીન છે, એ બધું સાથે ખીલ્લી છે, દરેક જે લેવું હોય એ બધું કેવું છે? નિમિત માત્ર છે. નિશ્ચયથી જોતા કુંભારે એ નથી નિમિત્ત. કુંભાર, કુંભારનો રાગ, કુંભારને એવો ઘડો બનાવવાનું જ્ઞાન, ઘણું નિમિત્ત એમાં સામે થઈ શકે છે. નિશ્ચયથી જોતા કુંભારે ઘડો કર્યો, પણ વ્યવહારે તો કર્યો છે. નિશ્ચયથી નથી કર્યો, વ્યવહારે તો કર્યો છે કે નહીં? કુંભાર છે એ નિશ્ચયથી ઘડો ન કરે, પણ વ્યવહારથી તો કરે. જો એટલા માટે શું શબ્દ આપ્યો? નિશ્ચયથી જોતા. નિશ્ચય વ્યવહાર શેમાં છે? કથનમાં પણ છે અને જ્ઞાનમાં પણ છે. નહીં આપણે આગળ આવ્યું ને, નહીં નહીં શેમાં લાગુ પડે છે? જ્ઞાનમાં અને કથનમાં. આપણે આગળ આમાં ભાવ સ્મૃતિ આવ્યું એમાં નિશ્ચય વ્યવહાર. તો નહીં હંમેશા, નહીં કોઈ વસ્તુ પદાર્થમાં નહીં નથી, નહીં કથનમાં લાગુ પડે છે અને જ્ઞાનમાં. તો નિશ્ચયથી જોતા કુંભારે ઘડો કર્યો નથી, અને વ્યવહારથી જોતા કુંભારે ઘડો કે નિમિત્તથી જ્ઞાન કરાવાય છે. કુંભાર કરી શકતો નથી, પણ એવું નિમિત્તનું જ્ઞાન કરાવાય છે અથવા કથનથી કહેવાય છે. નિશ્ચય કે વ્યવહાર, કુંભાર ઘડો કરી શકતો જ. એક પર્યાયના કેટલા કરતા હોય છે? એક પર્યાયના કેટલા કરતા હોય? એક જ હોય છે. એક દ્રવ્ય એક પર્યાયને કરે અને એક પર્યાયના કરતા એક જ હોય છે. આ જોઈન્ટ વેન્ચર નથી હોતો કે કેટલા આના 50% બેના ઇક્વલ રાઇટ્સ, એમ નહીં. એક પરિણતિના બે કરતા ન હોય અને એક દ્રવ્ય બે જાતની પરિણતિ ન કરે, જેને આપણે શું કહીએ? એક જ કંપની હોય કામ કરતી, પછી શું કરે? ડાયવર્સિફિકેશન કરે. એમ જીવ જ્ઞાનનું પણ કામ કરે ને પૂજલની સાથે કામ કરે, એવું બનતું. એક જ દ્રવ્ય એક જ જાતના પરિણામ કરે છે અને એક પરિણામનો કરતા એક જ દ્રવ્ય હોય છે. તો ઘડો કોણ કરે છે? માત્ર માટી જ કરે છે, કુંભાર નહીં. માટીની અવસ્થા કુંભારે બદલાવી એવું માનનારે દ્રવ્ય ગુણ માયનો નહીં. કુંભારે ઘડો પીન હતો એમાંથી ઘડો બનાવ્યો એમ માનનારે માટીમાં જે દ્રવ્ય ગુણ છે તે માનતો નથી, અને પદાર્થનો એક ગુણ નથી માનતો તે અનંત ગુણને પણ માનતો નથી. પદાર્થમાં એક ગુણનો નકાર કરતા સંપૂર્ણ દ્રવ્યનો નકાર થાય છે, નિષેધ થાય છે. અને એ રીતે પોતાના અભિપ્રાયમાં સર્વ દ્રવ્યનો આભાર નથી પણ અભાવ હોવો જોઈએ. એમાં જો પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો સુધારી લેવું. સર્વ દ્રવ્યનો આભાર, થેન્ક યુ નહીં પણ અભાવ, અભાવ અભાવ શબ્દ હોવો જોઈએ. સુધારી, પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો દરેકે સુધારી લેવી. કારણ કે કુંભાર છે એ જો ઘડો બનાવે છે તો એને માટીનો દ્રવ્યત્વ ગુણ ન માનો, તો દ્રવ્ય કોને કહેવાય? અનંત ગુણોનો પિંડ. તો એક દ્રવ્યને ન, એક ગુણને ન માનો તો અનંત ગુણને ન માનતા એક દ્રવ્યનો નિષેધ થયો, અને એક દ્રવ્યનો નિષેધ થતા જગતમાં બધા દ્રવ્યનો નિષેધ થાય છે. નાસ્તિક છે, ખરેખર વિચાર કરીએ તો એ કેવો છે? નાસ્તિક. એના અભિપ્રાયમાં બધા દ્રવ્યનો તે અભાવ માને છે. 109મો પ્રશ્ન. હવે દરેક દ્રવ્યમાં પોતાનું કામ કરવાનું સામર્થ્ય સાથી છે, શા કારણે છે? દરેક દ્રવ્યમાં આ ખરેખર જીવને એટલું બધું અભિમાન છે ને, એને એમ લાગે, એમ જ લાગે જાણે હું જ બધું કાર્ય કરું. બીજા દ્રવ્ય તો બધા કેવા છે? સાવ સાવ નકામા, ડિઝેબલ જેવા હોય ને એમ, બધા નકામ. જાણે કાર્ય કરવાની તાકાત તો હું જ એકલો પાવરફુલ છું, બીજા બધા તો જાણે એમને એમ છે. અરે ભાઈ, તારામાં જેટલી કાર્ય કરવાની તાકાત શક્તિ છે એટલી જ શક્તિ દરેક દ્રવ્યમાં છે, કોઈ પણ દ્રવ્ય નકામું કાર્ય વગરનું નથી. અસ્તિત્વ ગુણ શું દેખાડે છે કે દરેક દ્રવ્ય કેવું છે, અવિનાશી, ઇમોર્ટલ જેને કહે. પછી વસ્તુત્વ ગુણ શું શીખડાવે છે, દરેક દ્રવ્ય પર્યાય વગરનું કોઈ હોતું, કોઈ પણ દ્રવ્ય પર્યાય વગરનું હોતું નથી. અને દ્રવ્યત્વ ગુણ શું દેખાડે છે, પરિણમન વગરનું નકામું, એનું પરિણમન ન થાય. જેમ કે આવસુ હોય પથારીમાં જ પડ્યો રહે, એમ દ્રવ્ય એકની એક પર્યાય વાળું પડ્યું રહે એમ નથી. દરેક સમયે કાર્ય થઈ રહ્યું છે, નકામું કાર્ય વગર અને કાર્ય બદલા વગરનું બે નથી. પર્યાય એટલે હોવી, પર્યાય હોવી, અને પર્યાય કેવી હોવી, બદલતી રહેવી. બે કામ થાય. એક તો વસ્તુત્વ ગુણ શું શીખડાવે છે, પર્યાયનું અસ્તિત્વ, પર્યાયનું હોવું. દ્રવ્યત્વ શું શીખડાવે છે, એ પર્યાય નિરંતર બદલાતી, એની પર્યાય પડી રહે છે એમ નથી. વસ્તુત્વ ગુણને કારણે એની પ્રયોજનભૂત કોઈ ને કોઈ ક્રિયા પર્યાય અવસ્થા હોય છે. એટલે દ્રવ્યત્વ ગુણ શું શીખડાવે છે કે કોઈ નકામું પર્યાય એમને પડી રહે એમ નથી. દરેક દ્રવ્યમાં કાર્ય નિરંતર બદલા કરે છે. દરેક દ્રવ્ય દ્રવ્યત્વ ગુણના કારણે નિત્ય પરિણમન શક્તિ વાળું છે, નિત્ય દર સમયે, માટે નિરંતર પોતપોતાનું કામ કર્યા કરે છે. એક જણે સરસ ગાયન બનાવ્યું, સબ અપની ધૂન મેં ધૂનત હે દુસરો કી તો કોણ સુનતે હે, સબ અપની ધૂન મેં ધૂનત હે દુસરો કી તો કોણ. દરેક દ્રવ્ય પોતાની પર્યાયના કાર્ય કરવામાં એવા મશગુલ છે કે પરદ્રવ્ય સાથે શું બને છે એ પણ જોવાની ફૂરસ. આ એક જ જીવ એવો ઊંધો છે કે પોતાનું કાર્ય મૂકી, સમય વ્યસન નામનું કાર્ય મૂકીને જગતનું કરવા. અરે ભાઈ, પૂજલ પણ એના કાર્યમાં મશગુલ છે, તારી સામે જોવા માટે કોણ નવરું છે. દરેક દ્રવ્ય સબ આપની ધૂન મેં પોતાનું કાર્ય કરવામાં મશગુલ છે, પોતાનું પર્યાય નિરંતર કર્યા કરે છે. દુસરો કી તો કોણ, બીજાનું માથું મારવાનો સમય કોની પાસે છે. એમ આપણે પણ હવે મારે મારી દશા, નિર્મળ દશા હિત કરવી છે એમ આપણી ધૂનમાં. એક સરસ ગુરદેવસિંહ પણ એવી કડી બોલતા હતા, ધૂન રે ધુનિયા અપની ધૂન, જાકી ધૂન મેં પાપ ન પુન. ધૂન રે ધુનિયા, હે આત્મા ધુનિયા, ધૂન કરનારો, ધૂન રે દુનિયા અપની ધૂન, આત્માની એવી ધૂન લગાવ જેને શું કહેવાય છે, આત્મભાવના ભાવતા જીવ લહે. આત્મભાવને એટલે આવી ધૂન શબ્દોની લગાડવી નથી, ઘણા તેમ માની ધૂન લગાવી દે દરરોજની બે ચાર કલાક બોલી એમ નથી. એવી આત્માની ભાવના કર, આત્માની એવી ધૂન લગા કે જે ધૂનમાં શું હોય, પુણ્ય ને પાપ ન હોય. ધૂન રે દુનિયા અપની ધૂન, જાકી ધૂન મેં, એવા આત્માની ધૂનમાં પુણ્ય પણ ન હોય અને પાપ પણ ન હોય. પાપ તો ન હોય, પુણ્ય પણ ન હોય, એવી આત્માની તું ધૂન લગાડજે. એનું નામ મંજીરામ ઝાંજ પખાર જેને ગાઈએ, એ કોઈ ભાવના, ભાવના નામ એકાગ્રતા. ભાવને વારંવાર અંતર ચિંતનમાં લેવું, જ્ઞાનમાં એકાગ્રતામાં લેવું, તેનું નામ ભાવના. ભાવની ભાવના હોય તો ભાવ વસ્તુ એ કોણ છે એની ખબર વગર ભાવના હોઈ શકતી નથી. તો દરેક દ્રવ્ય પોતાનું કામ પેદા કરે છે, તેમાં પોતાનો વસ્તુત્વ ગુણ નિમિત્ત એટલે કે કારણ છે. વસ્તુત્વ ગુણને કારણે પર્યાય હોય છે અને દ્રવ્યત્વ ગુણને કારણે પર્યાય બદલે છે. 110મું ઈજ પ્રશ્ન છે, દ્રવ્યત્વ ગુણ અને વસ્તુત્વ ગુણના ભાવમાં શું ફેર છે. બરોબર, કે દરેક દ્રવ્યમાં નિરંતર સમયે સમયે નવી નવી અવસ્થા થયા કરે છે એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે. વસ્તુત્વ ગુણને કારણે પર્યાય છે અને પર્યાય કેવી હોય છે, નિરંતર સમયે સમયે નવી નવી અવસ્થા થયા કરે. જેમ પાણીમાં, નદીમાં પાણીનો પ્રવાહ નિરંતર ચાલુ રહે છે, અને પાણી હોય એ વસ્તુત્વ ગુણ અને પાણીનો પ્રવાહ ચાલુ રહે તે દ્રવ્યત્વ ગુણ. પાણી હોય દ્રષ્ટાંત રૂપે, પાણી હોય તે પણ વસ્તુ તો ગુણ ને અને પાણીનો પ્રવાહ નિરંતર બદલાતો રહે ચાલુ રહે છે તે દ્રવ્યતો ગુણ છે અને દરેક દ્રવ્યમાં પ્રયોજનભૂત ક્રિયા પોતાથી થઈ રહી છે પોતાનું કામ કર્યા વિના રહેતું નથી એમ વસ્તુત્વ ગુણ બતાવે છે પર્યાય હોય છે પ્રયોજનભૂત ક્રિયા હંમેશા હોય છે તે બતાવનાર વસ્તુત્વ છે અને એ પ્રણતિ છે એ ક્રિયા છે બદલા કરે છે તે આપણને દ્રવ્યત્વ ગુણ શીખડાવે છે આ રીતે ત્રણ ગુણ થયા પેલો કયો ગુણ હતો અસ્તિત્વ અસ્તિત્વ ગુણથી પેલા અસ્તિત્વ સિદ્ધ કરે છે અસ્તિત્વ સિદ્ધ થયા વગર આગળ એનું વર્ણન હોતું નથી તો અસ્તિત્વ ગુણ સિદ્ધ કરીને આપણને એટલો નિર્ણય થાય છે કે હું આત્મા તો છું મારે આત્મા બનાવવા જવો પડે કે મેળવવા ગોતવો ક્યાંથી કરવો પડે એ મહેનત તો હવે મચી ગઈ છે તો બીજું સાથે કે આત્મા છે પણ એમાં પર્યાય નહીં થતું હોય તો શું થશે મારે સંયોગની પર્યાય તો જોવે છે પણ આત્મામાં જ પર્યાય નહીં થતી હોય તો કે ના વસ્તુત્વ ગુણ શું કહે છે કે આત્મામાં અને છે છે દ્રવમાં પર્યાય તો હોય છે દરેકની પ્રયોજનભૂત કાર્ય હોય ને અને પ્રયોજનભૂત કાર્ય હોય પોતાના પ્રયોજન વગરનું કાર્ય એટલે કે પોતાના ગુણ સિવાયનું કાર્ય હોય એવું ક્યારેય બનતું તો તારે જો સુખનું કાર્ય જોતું હોય તો તારામાં સુખ નામનો ગુણ છે તો તારું પ્રયોજનભૂત કાર્ય તું પ્રગટ કર તો વસ્તુત્વ ગુણથી એમ સિદ્ધ થાય છે કે આપણામાં પર્યાય તો છે આ પર્યાય થતી હોવાથી કેવી પર્યાય કરવી હવે આપણા હાથમાં છે પર્યાય જો ન થતી હોત તો મુશ્કેલી હોત પણ પર્યાય તો છે હવે કેવી પર્યાય કરવી આપણા હાથમાં પણ પર્યાય બદલતી ન હોત તો કે પર્યાય પણ બદલે છે કેટલા વખત કલાક પછી એ ફાયદો છે કે નુકસાન છે સમય સમય બદલે છે કે સમય સમય બદલતી હોવાથી આપણે કાળને માટે વેઇટ કરવું નથી સમય દર્શન માટે વેઇટ કરવું પડશે ને કે ચોગડ્યું કાળ આવે ચોગડ્યું ત્યારે પછી સમય દર્શન પામીએ પણ એવું હતું ને માયુર ભગવાનને તો એવું થયું હતું ને મોક્ષ પામવા તો ત્યારે કયો હતો ભસ્મ રાશિ ગ્રહ આડા આવતો હતો એવું કેમ નથી સાંભળ્યું કોઈ સાંભળ્યું કે નથી એવું એવું નથી હજી એવું આવી કલ્પનાઓ બધી ઘણી અજ્ઞાનપણે થતી હોય છે અરે સિદ્ધ દશા પ્રાપ્ત થતી હોય એમાં શું ભગવાન રાશિ જોવા બેસે કે આ કાળ ચોગડ્યું કેવું છે ને શું છે અરે કાળ મળતું હોય તો અને આજે જોતું હોય તો આ સમય એના માટે કોઈ પુરુષાર્થ ન કરે એના માટે કોઈ ભગવાનને અને જગતની અંદર ખરેખર વિચાર કરી આપણે ચોગડિયા જોઈએ છીએ તો એક વ્યવહાર છે બાકી એવો કયો કાળ છે કે જે કાળે ભગવાનના પંચકલાણક ન થયા અનંતા તીર્થંકરો થયા છે તો દરેક સમયે પંચકલાણક દરેક પરમાત્માના તીર્થંકરોના થયા છે એમાં કોણ કાળ સારો કેવો ને કહો આપે જગતમાં એક વ્યવહાર એવો હોય છે બાકી ખરેખર કાળ એટલે સ્વકાળ એટલે શું આત્માની જે નિર્મળ દશા પ્રગટ થાય તે જ ખરેખર સ્વકાળ છે ને તેનું નામ જ સાચી દિવાળી કહેવામાં આવે છે બાકી જેને રાગ દ્વેષ બહુ ઉત્પન્ન થાય છે એને શું છે દિવાળી નથી પણ હોય છે એને આત્મામાં સમ્યક દર્શન નામ ચારિત્રના અંદરમાં દીવડા સમ્યક દર્શન નામના પ્રગટ થાય તે સાચી દિવાળી છે એને દિવાળી વર્ષમાં કેટલી વાર આવે આપણી નજર ક્યાં પહોંચે એક વાર આવે છે જ્ઞાનીને તો આસો વધ અમાસે નજર પહોંચે અરે જ્ઞાનીને તો દરરોજ દિવાળી ને સમય સમયે દિવાળી છે અંતર આત્મામાં મિથ્યાત્વના અંધકાર દૂર કરીને સમ્યક દર્શન નામના દીવડા પ્રકાશ પ્રગટ થયો છે એને તો હર સમયે દિવાળી છે અને અજ્ઞાનીને હર સમયે હોય છે દુઃખ છે કાળ ઉપર આપણી નજર હંમેશા ક્યાંક ને ક્યાંક બહારમાં જાય સિદ્ધ ભગવાન ક્યાં બિરાજે છે શિલા ઉપર બસ ભગવાન આત્મામાં બિરાજે છે એટલું તમને નથી આવડતું ક્ષેત્ર ઉપર નજર જાય બહારમાં કે ભગવાન પોતાના અનંત ગુણના અસંખ્ય પ્રદેશમાં બિરાજે છે, અનંત આનંદમાં બિરાજે, એમ કેમ નજર નથી આવતી? સ્વચતુષ્ટયમાં બિરાજે છે અરિયમ પરમાત્મા, તે શંકર ક્યાં બિરાજે? સમસરમાં બે. તારી નજર જ કોડાની થઈ ગઈ, શું થાય? ચામડાની નજરથી ચામડા જ જોવે છે, અંતર જેના નયન ખીલાથી ભગવાનને આત્મામાં જોવે છે. ચૈતન્ય લક્ષ્મીમાં જેનો નિવાસ છે એવા ભગવાનને જે દી જોતા ઓળખશું ને, તેથી આપણા ચૈતન્યને પણ આપણે ઓળખશું.
પ્રશ્નોત્તર માળા શરૂ કરતા પહેલા આપણે અત્યાર સુધી જેટલો ચાલ્યું છે એમાં હજી કોઈને જો પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે છે, ને તો પછી આગળ ચલાવીએ. છ ડાળામાં કે પ્રશ્નોત્તર માળા સુધી જે કંઈ ચાલ્યું છે એમાં કોઈને પૂછવા જેવું લાગતું હોય તો ને તો આગળ ચલાવીએ. એવું કાંઈ જરૂરી નહીં. અને વસ્તુત્વ ગુણને કારણે પર્યાય હોય છે, એ પર્યાય કેવી હોય, શુદ્ધ રૂપે અશુદ્ધ રૂપે કોઈ પણ રૂપે હોઈ શકે. વસ્તુત્વ ગુણથી શું સિદ્ધ થાય છે કે દ્રવ્યની અંદર, પદાર્થની અંદર કોઈને કોઈ પર્યાય કેવા રૂપની, એ પછી જીવના તે સમયના પુરુષાર્થને આધીન શુદ્ધ રૂપ પણ હોઈ શકે ને અશુદ્ધ રૂપ હોઈ શકે. અને દ્રવ્યત્વ ગુણ શું સિદ્ધ કરે છે કે જે વર્તમાન પર્યાય છે એનો બીજે સમયે વ્યય થશે, બદલાય. બસ જો વર્તમાનમાં અશુદ્ધ પર્યાય તોય બદલાશે, શુદ્ધ પર્યાય હશે તોય બદલાશે. બીજા સમયે કેવી પર્યાય થવી, પોતાના પુરુષાર્થ ઉપર આધાર. એટલે વસ્તુત્વ ગુણને કારણે, હા એટલું છે કે એનામાં સ્વભાવ ન હોય એવી પર્યાય ક્યારે થાય. વસ્તુત્વ ગુણ શું શીખડાવે છે? પ્રયોજનભૂત ક્રિયા, એટલે કે આત્મામાં જ્ઞાનની પર્યાય, કુમતિ જ્ઞાન કે સુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન કે સુશ્રુત જ્ઞાન એવી હોઈ શકે. પણ આત્મામાં કોઈ સ્પર્શ રસગંધ વર્ણની પર્યાય ગુણ નથી ને પર્યાય થઈ જાય એવું નથી. એટલે શ્રદ્ધા ગુણ છે તો બે જાતની પર્યાય થઈ શકે છે, એ વસ્તુત્વ ગુણ શીખડાવે છે. અને જે વર્તમાન પર્યાય હોય એના બીજા સમયે તેનો વ્યય થઈ જાય, એ દ્રવ્યત્વ ગુણ શીખડાવે છે. પ્રયોજનભૂત છે, સ્વભાવભૂત ને શબ્દ વાપરો. હા, વસ્તુત્વ ગુણ શું શીખડાયું છે? જે શક્તિના કારણે દ્રવ્યમાં પ્રયોજનભૂત, એ ગમે તે શુદ્ધ રૂપે હો અશુદ્ધ રૂપે ગમે તે પર્યાય. પર્યાયની અસ્થિ, પર્યાયનું હોવાપણો, એનું બદલવાપણો, પલટવાપણો. અસ્તિત્વ ગુણ શું શીખડાયું? એની હૈયાતી. એ હયાતી કેવી છે? તો વસ્તુત્વ ગુણ કહે છે કે પર્યાય સહિત હોય છે, દર સમયે પર્યાય હોય છે. અને દ્રવ્યત્વ ગુણ એમાં શું શીખડાયું? કે જે પર્યાય છે તે એક સમયની છે, તે બીજે સમયે વ્યય પામી જાય છે, પલટી જાય છે, એ શીખડાય. તો આગળ પ્રમેયત્વ ગુણ બરોબર છે, પાનું 39 છે, 111મો પ્રશ્ન, ચોથો પ્રમેયત્વ ગુણ. પ્રમેય શબ્દનો અર્થ પહેલા લઈએ. પ્રમેય એટલે એનો અર્થ શું છે? પ્ર એટલે વિશેષ કરીને, મે એટલે જણાવવા, માપ આવી જાય. આપણે ખબર ગુજરાતમાં ભણ્યા હશે તો ખબર ને, પહેલા અત્યારના તો કિલો ને મણ, પહેલા શું હતું માપવાનું સાધન? માણું, માણું, મણ હતું ને માણું હતું, ખબર છે? મીઠું લેવા માણું હતું. તો એ માપ છે, એનું માપ લઈ લઉં, જેવી વસ્તુ છે તેવું જ્ઞાનમાં એનું માપ આવી જાય, એવું જણાય જાય, એવો ધર્મ પદાર્થનો છે. પ્રમેય એટલે વિશેષ કરીને જ્ઞાનમાં તેનું સ્વરૂપ આવી જાય, મપાઈ જાય. મેં કીધું ને એને ઘણા એમ કે ને કે આને હું જ્યાં પગ જઉં ને પગ ઉપરથી માણસને માપી લઉં છું, એનો અર્થ શું કે એ કેવો છે તેનું મારા જ્ઞાનમાં એનું માપ આવી જાય છે. માપ એટલો જ નજર, લેન્થ થી મેજરમેન્ટ એમ ને, એનું જેવું સ્વરૂપ છે એવો કોઈ ઘણા એમ બોલતા હોય ને કે મને બે ચાર મિનિટ વાત કરીશ ને એટલે મને બધી ખબર પડી જશે. તો માપ, જ્ઞાન શું છે? માપ લઈ લે છે. કોનું માપ લે છે? પ્રમેયનું, જણાવવા યોગ્ય પદાર્થ. પ્રમેય વિશેષ કરીને માપ લઈ લે છે. તો વસ્તુ સામે છે તેને શું કહીએ છે? પ્રમેય કહીએ છે. એની સામે જ્ઞાનને શું કહેવાય છે? પ્રમાણ કહેવાય. જેમ બારમાં શું કહેવાય? પદાર્થને જ્ઞેય કહીએ છીએ. એને જાણનારને શું કહેવાય છે? જ્ઞાન કહેવાય. તો પદાર્થ જ્ઞેય કહો કે પ્રમેય કહો, અહીંયા જ્ઞાન કહો કે પ્રમાણ કહો. અને જે જાણે છે તેને આપણે શું કહીએ? જ્ઞાતા કહીએ. જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાતા, એમ પ્રમેય, પ્રમાણ અને પ્રમાતા. તો જ્ઞેય ઇઝ ઇક્વલ ટુ પ્રમેય, પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન, અને જ્ઞાતા ઇઝ ઇક્વલ ટુ પ્રમાતા. તો પ્રમેય એટલે કે જ્ઞાન એનું માપ લે છે. તો જે વસ્તુનું જ્ઞાન માપ લઈ લે છે પ્રમાણ, તો તે વસ્તુને પ્રમેય આપણે કહેવાય છે. જણાવવા યોગ્ય વસ્તુ. જ્ઞાનની અંદર જગતની કેટલી વસ્તુ જણાવવા યોગ્ય છે? કેટલી? બધી જ વસ્તુ જણાવવા યોગ્ય છે. કેમ ખબર પડે આપણને બધી જ વસ્તુ જણાવવા યોગ્ય છે? એ તમે અહીંયા શીખ્યું એટલે આવી જાય, પણ એમ કેમ ખબર પડી બધી વસ્તુ જણાવવા યોગ્ય છે? કેવડી ભગવાનને જાણી, પણ આપણો વિશ્વાસ છે. કોઈ કે હવે એ કોઈ કેવડી છે, તમે ક્યાંથી લઈ આવ્યા? હું એ જ હું કહું છું, વસ્તુની અસ્થિ છે એમ ખબર કેમ પડી? બધું જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે એમ ખબર કેમ પડી? પ્રમેય તો આપણે શીખશું, એ તો શીખાવી પહેલા શું એનું કઈ કે એ તો આપણે શીખવું છે. શક્તિ છે, પણ હું કહું છું આ વસ્તુ જણાવવા યોગ્ય નથી. તો એ વસ્તુ છે એટલે તો તને ખ્યાલ આવ્યો કે નહીં? નાની કાચણી કે સોય જણાવવા યોગ્ય નથી એમ કોઈ કે, તેનો અર્થ કે તે સોય તો જાણી છે કે નહીં? તો વસ્તુ જણાવવા યોગ્ય છે કે નહીં એવું નક્કી કરવા પહેલા જે છે એ તો નક્કી થઈ જાય છે. એટલે વસ્તુ કોઈ જણાવવા યોગ્ય છે જ નહીં એવો પ્રશ્ન જ ઉઠતો નથી. કઈ વસ્તુ જણાવવા યોગ્ય નથી? તમે એનું નામ આપશો તો એનો અર્થ કે એ તમે વસ્તુ જાણી તો ખબર પડી ને. એક્સ વાય ઝેડ ગમે વસ્તુનું નામ આપો તમે, તમને ક્યાંક ખબર પડી ગઈ? તમે જ્ઞાનમાં જાણી હશે, નક્કી કરી હશે તો થાય છે ને. જગતમાં ન જણાય એવું ક્યારેય હોતું જ નથી. અને જ્ઞાનની તાકાત છે કે બધાને જાણે, એની સામે જ્ઞાનની પણ એવી તાકાત છે. દરેક પદાર્થની કેવી તાકાત છે? જ્ઞાનમાં જણાવવા યોગ્યની. અને જ્ઞાનની તાકાત શું છે? જાણવાની. જેમ અરીસાની શું તાકાત છે? એની સામે જે જે વસ્તુ હોય તેમાં પ્રકાશ અરીસો, અને સામી વસ્તુ એ અરીસાના સ્વચ્છતામાં પ્રકાશે જણાય એવી પરસ્પર બેની શક્તિ છે. તો અહીંયા આપણે પ્રમેયત્વ ગુણ લેવો છે. 111 પ્રમેયત્વ ગુણ કોને કહે છે? જે શક્તિના કારણે દ્રવ્ય કોઈને કોઈ, કોઈ ન ને કોઈને, ન શબ્દ છે ને એને બદલે કોઈને, ને જોઈએ, કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વ ગુણ કહેવામાં આવે. કોઈને કોઈ શા માટે શબ્દ વાપરવામાં આવ્યો? કારણ કે જ્ઞાનની પાંચ પ્રણતિમાંથી બીજીમાં કદાચ ન જાય, પણ તો કેવળ જ્ઞાનમાં તો અવશ્ય જણાયા વગર જ નહીં. કાં એક મિનિમમ કેવળ જ્ઞાનમાં તો જાય, એ સિવાય વધારે જ્ઞાનમાં પણ જણાઈ શકે. કોઈને કોઈ કહેતા પાંચ જ્ઞાનની પર્યાય છે, એમાંથી કદાચ મતિ શ્રુત અવધિ કે મનમાં ન જણાય, પણ કેવળ જ્ઞાનમાં તો અવશ્ય જણાયા વગર રહે જ નહીં. અને એ તાકાત કોની છે? જ્ઞાનની. પ્રમેય કોની તાકાત છે? બધા દ્રવ્યની. દરેક દ્રવ્યનું જણાવવું બીજાના, પોતે વસ્તુનું પૂરેપૂરું સ્વરૂપ બીજાના જ્ઞાનમાં જણાય એવી વસ્તુની, પદાર્થની પોતાની શક્તિ છે. જે શક્તિના કારણે, જે સામર્થ તાકાતને કારણે દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય છ માંથી કોઈને કોઈ, જાણવાની તાકાત એક જીવમાં છે, પણ જણાવવાની તાકાત કેટલામાં છે?
વિષય છે માટે પ્રમાણ, જ્ઞાનની તાકાત એક જીવમાં છે, પ્રમેયની તાકાત છ છે કે પાંચમાં? જીવમાં શું જાણવાનું? જીવમાં તો જાણવાની તાકાત કે જણાવવાની તાકાત છે? બે તાકાત છે, કે પોતે પોતે પોતાને પણ જાણે અને પોતે બીજાના જ્ઞાનમાં પણ જણાય. આત્માની તાકાત કેવી છે? અને એવા ઘણા મતો પણ એવું માને છે કે પોતે પોતાને જાણી શકે. આપણને આશ્ચર્ય લાગે પણ એવું છે. અને એટલા માટે તો પહેલી સમયસારના કળશમાં સ્વાનુભૂત્યા ચકાસ્તે કીધું ને કે પોતે પોતાની અનુભૂતિથી જણાય છે. ઘણા એવું માને છે. જગતમાં કેટલી માન્યતાઓ છે એનો વિચાર કરી આપણને ઘણી વાર આશ્ચર્ય થાય. આવું પણ એક સ્થૂળ ભૂલ જેવું કે પોતે પોતાને ન જણાય, બીજાને જણાય અને હું મને ન જણાવ, એટલે કેવું આશ્ચર્ય જેવું લાગે, છતાં એવું માને છે. તો આત્મામાં બે તાકાત છે, પોતે જાણવાની પણ તાકાત છે અને પોતે જણાય. કોના જ્ઞાનમાં જણાય? કારણ કે પ્રમેય એટલે, પ્રમેય એટલે કોને જણાવું? ગમે એને જણાવું. મારામાં જેમ મારામાં જાણવાની તાકાત છે તો કોને જાણું? ગમે તેને જાણું, સ્વને પણ જાણું અને પરને. એમ મારામાં પ્રમેયપણાની તાકાત જણાવવા યોગ્યની તો કોના જ્ઞાનમાં જણાવ? ગમે તેના જ્ઞાનમાં, મારા જ્ઞાનમાં પણ જણાવ અને બીજાના જ્ઞાનમાં પણ જણાવ. તો આ એક જીવની તાકાત છે, છદ્રવ્યની તાકાત છે. જો પ્રમેયત્વ પણ પદાર્થમાં ન હોત ને તો વસ્તુ અથવા વિશ્વનું પૂરેપૂરું સ્વરૂપ ન જણાવ. પ્રમેયત્વ પણ ન હોત તો શું થાય? કેવળ જ્ઞાન ને એને વિષય કેમ બને તેનો? એના ડોર તો ક્લોઝ, જેમ કહે ને કોઈ વસ્તુ, કોઈને ઘેર જઈએ છે દરવાજા ખુલ્લા જ તો અંદર જઈ શકો, બંધ હોય તો શું થાય? એમ કોઈ પણ પદાર્થ પોતાનું પ્રમેયત્વ પણ ન રાખે તો જ્ઞાન એને જાણે ક્યાંથી? તો દરેક પદાર્થ જાણવા માટે એના શું છે, જેમ કહે ને દરવાજા પણ કરવા માટે બંધ છે. એનું તમે કરવા જાશો તો દરવાજા નહીં ખોલે, જાણવા માટે છૂટ છે તમને. પણ કોઈ પરદ્રવ્યનું કરવા જાશો તો શું થશે? રજા નથી, માથું ભટકાઈને પાછા આવશું. જ્ઞાન કર્યું એ છૂટ છે. પ્રમેયત્વ પણ શું શીખડાવે છે આપણને? કે દરેક દ્રવ્ય તમારા જ્ઞાનમાં અવશ્ય જણાઈ શકશે, પણ તમે કરતા થઈને એને કર્મ બનાવવા જશો, એનું કાર્ય કરવા જશો તો અજ્ઞાનથી દુઃખી થશો. કારણ કે એનામાં એવી શક્તિ નથી કે એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યનું. હા, એનામાં બીજાના જ્ઞાનમાં જણાવવાની તાકાત, પણ એની પર્યાય કોઈ બીજો કરે એવી તાકાત કોઈ પણ દ્રવ્યમાં નથી. ભૂતગલમાં એવી તાકાત નથી કે એની પર્યાય જીવ કરે. એનું સ્વરૂપ જીવના જ્ઞાનમાં જણાય એવું પ્રમેયત્વ એનામાં છે, પણ એનું કાર્ય કોઈ બીજો દ્રવ્ય કરે એવી કોઈ શક્તિ નથી. માટે કહે છે જે શક્તિના કારણે છ દ્રવ્યને વાત લાગુ પડે. કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વ, પ્રમેયત્વ એટલે જણાવવા યોગ્ય. હવે ક્યારેય એમ વિચારવું નહીં આત્મા જણાઈ શકે કે ન જણાઈ શકે. શા માટે જણાઈ શકે એવો છે? પ્રમેયત્વ ગુણ છે અને મારી પાસે જ્ઞાન છે. અરે, આત્મા તો જણાવવા માટે તૈયાર ઉભો છે, પણ શું છે, આપણે જાણવા જતા નથી. જીન મંદિરમાં ભગવાન તો બિરાજમાન છે જ, પણ શું થાય છે, આપણે દર્શન કરવા જતા નથી. એમ વાક કોનો છે, જ્ઞેયત્વનો કે જ્ઞાનત્વનો? કે આપણે જાણવાનો પુરુષાર્થ કરતા નથી. આત્મામાં જ્ઞેયત્વ પણ ક્યારે પડ્યું છે? અનાદિ અનંત. કેવું આશ્ચર્ય છે, રાજા તમને મળવા તૈયાર હોય ને તમે ન મળવા જાઓ તો શું થાય? મૂર્ખા. એવી રીતે આપણે શું કરીએ છીએ? આત્મા તો ચૈતન્ય દેવ, પરમાત્મા તો પ્રમેયત્વ ગુણથી ભરેલો તૈયાર છે. અનંત જીવોના જ્ઞાનમાં એ જણાય છે, આપણા જ્ઞાનમાં ન જણાય? આપણો પરમાત્મા આત્મા કેટલા જીવોના જ્ઞાનમાં જણાય છે? અનંતા અનંતા સિદ્ધ ભગવાન અને લાખો કેવળી એના જ્ઞાનમાં આપણો આત્મા
જણાય રહ્યો છે અને આશ્ચર્ય છે કે આપણે જાણતા નથી ને આપણે એમ કઈ જણાય નહીં, મને નથી જણાતો. અનંતા જીવો આપણા આત્માને જાણી રહ્યા છે અને જે નજીકમાં પોતે જ છે પોતે પોતાને જાણતો નથી. ચૈતન્ય આત્મા જરૂર જણાય એવો છે. જ્ઞેયત્વની ખામી નથી, એનું પોતે જ્ઞાનત્વ પણ એ પ્રગટ કરતો નથી. 112મો પ્રશ્ન, કોઈ ને કોઈ જ્ઞાન એટલે શું? મતિ શ્રુત અવધિ મન પર્ય અને કેવળ જ્ઞાન એ પાંચમાંથી કોઈ પણ એક અથવા વધારે જ્ઞાન. મિનિમમ કેવળ જ્ઞાનમાં તો જણાયા વગર રેજને, કદાચ એના કરતા વધારે જ્ઞાનમાં પણ જણાઈ શકે છે. 113મો પ્રશ્ન, જગતમાં કોઈ પદાર્થ એવો છે કે જણાયા વિનાનો રે? જો તે જણાયા વિના રે તો 100 દોષ આવે છે. જગતમાં કેટલા દ્રવ્યો છે જે જણાયા વગરના રે, અને જણાયા વિનાનો રે તો શું થાય? કેવળ ના અંદર પણ એવું પોસિબલ જ, કયો પદાર્થ જણાયા વગર એમ મને કોઈ પણ એવો જો જણાયો વગર કોઈ જવાબ દેશે તેનો કે તે ક્યાંથી જાણ્યો પણ, એટલે એવું તો કોઈ પ્રશ્ન જ. એવો કોઈ પદાર્થ નથી કે જે જણાયા વિનાનો રહે. જો તે જણાયા વિનાનો રહે તો પ્રમેયત્વ ગુણનો નાશ થાય અને એક ગુણનો નાશ થતા તેની સાથેના અસ્તિત્વવાદી સમસ્ત ગુણનો નાશ થાય અને ગુણનો નાશ થતા દ્રવ્યનો પણ નાશ થઈ જાય. એટલે એવું તો ક્યારેય શક્ય જ નથી. આમ કહીને એક બહુ ખાસ, એક પણ ગુણને જો આપણે ન માનો, અનંતમાંથી એક ગુણને નથી માનતા તો અનંત ગુણને સ્વીકારતા નથી, અને અનંત ગુણને સ્વીકારતા નથી તો દ્રવ્યને સ્વીકાર, એક દ્રવ્યને સ્વીકારતા નથી તો 6 દ્રવ્યને સ્વીકાર, અને 6 દ્રવ્યને સ્વીકારતા નથી તો વિશ્વને સ્વીકારતા તો નાસ્તિક છીએ. ક્યાંથી જ આપણે, હજી તો એને એક ગુણને એક પર્યાયને પણ જો સ્વીકારતા નથી, એક પર્યાયને નથી સ્વીકારતા, અનંતી પર્યાયનો પિંડ એક ગુણને નથી સ્વીકારતા, એક ગુણને સ્વીકારતા નથી તો અનંત ગુણના ખંડ પડી ગયો. અનંત ગુણને સ્વીકારતા નથી, અનંત ગુણને નથી સ્વીકારતા તો અનંત ગુણનો સમૂહ એવા દ્રવ્યને સ્વીકારતા નથી, અને એક દ્રવ્યને સ્વીકારતા નથી તો 6 દ્રવ્યના સમૂહ એવા વિશ્વને પણ સ્વીકારતા નથી, તો આપણે કેવા છીએ? નાસ્તિક થઈ જશે. બહુ જવાબદારી છે કે એક પર્યાયનો પણ નિષેધ, એક સતનો નિષેધ. એક પર્યાય એટલે શું છે? એક સમયનું સત છે કે નહીં? એક સતનો નિષેધ તેના જ્ઞાનમાં અનંત સતનો નિષેધ છે, અનંતાનું બંધી ક્રોધ છે. એક સતને સ્વીકારતો નથી પર્યાયના વર્તમાન સતને. એક પર્યાય શું? એક પર્યાયના એક અવિભાગ પ્રતિછેદને સ્વીકારતો નથી એ આખા વિશ્વને નહીં સ્વીકારનારો નાસ્તિક બને છે. એટલે એક એક દ્રવ્ય, એક એક ગુણ, એક એક પર્યાય અને એના અનંતા અવિભાગ પ્રતિકે ત્યાં સુધી આપણે સ્વીકારવું, જ્ઞાનની વિશાળતા રાખવી. એમ નહીં કે ભાઈ આ તો આપણે એક દ્રવ્ય છે, એક જીવ દ્રવ્યનું જ કામ છે, બીજાનું શું કામ છે? કામ નથી વાત જુદી છે, પણ છે કે નહીં? જગતમાં એનું અસ્તિત્વ સ્વીકારે છે કે નહીં? એનું કોઈને લક્ષ્ય કરવાનું, આશ્રય કરવાનું કોઈ કહેતા? એના અસ્તિત્વનો તો સ્વીકાર કરવો જોઈએ. તેનું લક્ષ્ય ન કર, આશ્રય ન કર, અવલંબન ન લે, એ વાત જુદી, પણ અસ્તિત્વ તો આખા વિશ્વનું સ્વીકારવું પડશે. એ વિશ્વને સ્વીકાર્યા પછી મારે પ્રયોજન કોનું છે એ વાત પછી આવે. જે સર્વતા આગમ શૈલી કે વ્યવહારને નિષેધ કરીને સીધો નિશ્ચયમાં જવા માગે છે એ ખરેખર વસ્તુ સુધી પહોંચી શકતો. આગમ શૈલીમાં સિદ્ધ કરીને પછી મુખ્ય ગૌણની અધ્યાત્મ શૈલીમાં એને પહોંચવું જોઈએ. એટલે આ માટે આપણને બધું વસ્તુનું અસ્તિત્વ સ્વીકારાવે છે, પછી એમાંથી પ્રયોજન શું કરવું એ આપણે કરવાનું છે. કારણ કે એક ગુણ બીજા ગુણ સાથે સંકળાયેલા છે. તમે એક બિલ્ડિંગ બાંધ્યું હોય, એનો એક પાયો તમે તોડી નાખો તો શું થાય? એની સપોર્ટમાં રહેલું બધું જ નીચે પડે છે કે નહીં? ભાઈ કાંઈ વાંધો નહીં, 5 સ્ટોરી બિલ્ડિંગ છે, 5 સ્ટોરી બિલ્ડિંગ છે, એમાં હું નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર હું તોડું છું, બીજા ક્યાં હું તોડવા જાઉં છું? તો શું થશે? શું થાય? આગલા ફ્લોર ઉપરના તો ટોપ ફ્લોર રહેશે ને બધા અકબંધ. એક ગુણ બીજા ગુણ સાથે સંકળાયેલો છે. એક પર્યાય આખો પર્યાયનો પ્રવાહનો ક્રમ છે. એમાંથી એક પર્યાય કાઢી નાખો તો એ પ્રવાહ ખંડિત થતા બધી પર્યાયનો નાશ ન્યા તો નહીં થાય, આપણા અભિપ્રાયમાં ન્યા કાંઈ કોઈ પદાર્થનો કે એનો નાશ થવાનો, આપણા અભિપ્રાયમાં અનંત સતનો આપણે નિષેધ કરીએ છીએ. વ્યવહાર એટલે જેની જે વસ્તુ હોય, જેનો જે ભાવ હોય, કે ગ્લાસ છે એને પાણીનો સંયોગ છે તો પાણીનો ગ્લાસ કેવો તે વ્યવહાર છે, અને કાચનો ગ્લાસ છે એમ કેવું તે નિશ્ચય છે. જે વસ્તુ જેવી છે એમ કેવું, યથાર્થ કેવું તે નિશ્ચય છે, ઉપચાર્થ કેવું તેનું નામ વ્યવહાર છે. 114મો પ્રશ્ન, જગતમાં કેટલા દ્રવ્ય પ્રમેયત્વ ગુણવાળા છે? હવે તો મને એમ લાગે આના જવાબ ન જોઈએ તો સીધા આવડવા જોઈએ. હવે તો બધાય દ્રવ્યો, તેનું કારણ આપો. કારણ કે સામાન્ય ગુણ છે બધાય દ્રવ્ય પ્રમેયત્વ ગુણ, કારણ કે તે ગુણ બધા દ્રવ્યોનો સામાન્ય ગુણ છે. 115મો, રૂપી પદાર્થો જ્ઞાનમાં જણાય પણ અરૂપી પદાર્થો ન જણાય, એ કથન તો બરોબર છે ને? રૂપી અરૂપીની વ્યાખ્યા શું? જે જ્ઞાનમાં જણાય તેનું નામ રૂપી અને ન જણાય તેનું નામ અરૂપી. આપણે વારંવાર રિપીટ કરીએ છીએ એટલે હવે તો રૂપી અરૂપીની વ્યાખ્યા જણાવા ન જણાવા સાથે રિલેટેડ નથી. જેમાં સ્પર્શ રસગંધ વર્ણ તે રૂપી, જેમાં સ્પર્શ રસગંધ વર્ણ નથી તે અરૂપી. ફરીથી બીજું પણ એમ ન સમજવું કે જે પાંચ ઇન્દ્રિયથી જણાય તેનું નામ રૂપી, એ વ્યાખ્યા સાચી ખોટી? કેમ, એમાં શું ખોટું છે? હું પાંચ ઇન્દ્રિયથી કહું, પાંચ ઇન્દ્રિયથી આકાશ નહીં જણાય. મારી શું વ્યાખ્યા છે? હું શું વ્યાખ્યા કરું છું કે જે પાંચ ઇન્દ્રિયથી જણાય તે રૂપી, એમાં શું ખોટું છે? પાંચ રૂપીથી જણાય તે પૂજગત. સરસ, વેરી ગુડ. સ્કંદમાં પણ સ્થૂળ સ્કંદ જણાય છે, સૂક્ષ્મ સ્કંદ પણ, પરમાણુ તો નથી જણાતો પણ સૂક્ષ્મ સ્કંદ પણ જણાતા નથી, એટલે એ પણ વ્યાખ્યા ખોટી છે. ઇન્દ્રિયથી જણાય તે રૂપી અને ઇન્દ્રિયથી ન જણાય તે અરૂપી, એ પણ વાત ખોટી છે. કારણ કે આપણને જે જ્ઞાનમાં જણાય છે કેવો સ્કંદ જણાય છે? સ્થૂળ સ્કંદ. સૂક્ષ્મ સ્કંદ પણ આપણા જ્ઞાનમાં જણાતા, એટલે એ વ્યાખ્યા લેવાની જ નહીં. સ્પર્શ રસગંધ વર્ણ તે રૂપી, જેમાં સ્પર્શ રસગંધ વર્ણ નથી તે અરૂપી, એટલે જણાય ન જણાય એવી વાત તો કોઈ છે જ નહીં. દરેક દ્રવ્ય પ્રમેયત્વ ગુણ વાળું છે. હવે શું થશે આના ઉપરથી? શું શીખશું પ્રમેયત્વ ગુણ ઉપરથી? આ મને ન સમજાય, મને ન આવડે એમ કેવું કે ન કેવું? યસ કે નો? કારણ કે એ મને ન સમજાય એવું, મને ન જણાય એવું જગતમાં શું છે? તો પછી હવે મને જૈન ધર્મ ન સમજાય, એની તત્વની વાત ન સમજાય, ગુરુદેવસિંહનું પ્રવચન મને ન જણાય, એ વાત કરવી નહીં. નથી જણાતું એમાં કારણ કોનું છે? પોતાની રૂચિનો, સમજવાની જિજ્ઞાસા, ઝંખનાનો, એનો અભાવ છે. ન જણાય આમાં શું? પ્રમેયત્વ ઓછું છે, ગુરુદેવની વાણીમાં ઓછું હશે એટલે નહીં જણાતું એમ છે. અને બુક્સ ભણવાની ને એ બધું બહુ, સોલિસિટર લોયરની બધી બહુ જણાય, એમાં પ્રમેયત્વ વધારે હશે એવું તો હોય કે નહીં? થોડામાં હોય, ઓછું હોતું તો હોય કે નહીં? ગ્રેડ પ્રમેયત્વ ઓછું હોતું હોય કે નહીં? કેમ, કાપડું આમ હાથમાં લ્યો ને તરત જ ખબર પડે આ કેવું હશે, સિન્થેટિક હશે કોટન હશે, તો કેવું? ન્યા વધારે પ્રમેયત્વ હશે ને શાસ્ત્રમાં પ્રમેયત્વ ઓછું હશે, એવું ખરું કે નહીં? આ એક આપણને પ્રમેયત્વ ગુણ શું શીખડાવે છે કે જગતમાં ન સમજાય, ન જણાય એવું જગતમાં ક્યાંય છે જ નહીં. આપણે જાણવાનો એ પ્રકારનો પૂરો પ્રયત્ન નથી કરતા. ખામી ક્યાં છે? ભાઈ, ગુરુદેવનું પ્રવચન તો એવું અઘરું છે, આપણને કાંઈ ન સમજ, સવારમાં તો એવી છે. એમાં અઘરી વાત છે કે મારા સમજવાના પ્રયત્નમાં ખામી છે. એટલે પ્રમેયત્વ ગુણથી એ શીખીએ છીએ જગતમાં કોઈનો વાંક કાઢવા જેવો નથી, પોતાનો જ્ઞાનનું એટલી ઓછપ છે. તો દરેક દ્રવ્ય પ્રમેયત્વ ગુણવાળું છે. દરેક પદાર્થ કોઈને કોઈ જ્ઞાનનો વિષય થતો હોવાથી રૂપી અને અરૂપી બંને પદાર્થો શું લખ્યું છે? અવશ્ય અને પાછું શું લખ્યું છે બરાબર, એટલે અરૂપી થોડુંક ફેન્ટલી જણાતું હશે ને રૂપી બરોબર એકદમ જણાતું. ઇક્વલી જ્ઞાનને માટે વધારે કયું ચોખ્ખું જણાય, રૂપી કે અરૂપી, જડ કે ચેતન, વધારે નજીકનું કે દૂરનું? કેમ દૂરનું હોય એનું પ્રમેયત્વ ઓછું છે, નજીક છે એનું. નજીકનું હો, દૂરનું હો, જળ હો, ચેતન હો, રૂપી હો કે અરૂપી, જ્ઞાનને માટે ક્ષેત્રની દૂરી નથી હોતી, કાળની દૂરી નથી હોતી. ભગવાનના જ્ઞાનમાં વર્તમાન બરોબર જણાતા પદાર્થ અને ભૂતને ભવિષ્યની પર્યાય કેવી જણાય? આ જ્ઞાનની તાકાત છે. જ્ઞાનની તાકાત કાળના ભેદને તોડી નાખે, જ્ઞાનની તાકાત ક્ષેત્રભેદને તોડી નાખે, અને જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનની તાકાત છે ગુણભેદને તોડી નાખે, વસ્તુને અભેદપણે જણાય. આ જ્ઞાનની તાકાત કેવી છે? ભૂતકાળ વર્તમાન ભવિષ્ય કાળભેદ પણ છે, ક્ષેત્રભેદ પણ છે, પણ જ્ઞાનને માટે કેવી તાકાત છે? સમાનપણે નજીકનું હું દૂરનું હો, કાળ અપેક્ષા દૂરનું હો, કે અનંતકાળ પહેલાની પર્યાય કેવળ જ્ઞાનમાં થોડીક તો ઝાંખી પડતી હશે કે નહીં, તો કેવી જણાય? અને એટલા માટે શું કીધું છે? વર્તમાનવત. ભૂતકાળની પર્યાય અને ભવિષ્યની પર્યાય પણ કેવી જણાય છે? વર્તમાન પ્રગટ હોય એવી. આ જ્ઞાનની તાકાત, આ ચમત્કાર નથી જ્ઞાનનો કે કાળ ભેદને ને ક્ષેત્ર ભેદને પણ ભેદીને વર્તમાન પ્રત્યક્ષ વર્ત જો જાણતું હોય, જ્ઞાનની તાકાત કેટલી છે? અને એવી જ્ઞાન કોના પાસે છે? જલ્દી બોલીએ છીએ તો જલ્દી, પણ હવે શું થાય એને ભૂલી જઈએ છીએ, પણ ખરેખર એ ભાવના ભાવવા જેવી કે મારા જ્ઞાનની તાકાત કેટલી છે. કે અરૂપી, અહીંયા એટલો શબ્દ આવ્યો ને, રૂપી અરૂપી બંનેને બરાબર સમાનપણે અવશ્ય જાણે છે, એ જ્ઞાનની મહા તાકાત છે. 116મો, આત્મા તો અરૂપી છે અને અમારું જ્ઞાન તો ઘણું અલ્પ છે, તો આત્માનું જ્ઞાન કેમ થઈ શકે? આત્મા તો કેવો છે? અરૂપી છે, અને આપણું જ્ઞાન તો બહુ લિમિટેડ છે, બહુ ઓછું છે, તો આત્મા કેમ જણાઈ શકે? કે એમ હોવા છતાં પણ આત્માનું જ્ઞાન બરોબર થઈ શકે છે, મૂંઝાવું નહીં. થોડું ઘણું ઓછું યાદ રહે છે, આ છે, અમને કેમ થશે? તારામાં જ્ઞાન છે અને આત્મ સ્વભાવમાં પ્રમેયત્વ છે, કેમ કે ને, ધ ડોનર ઇઝ રેડી ટુ ગીવ, તો પછી સામે લેનાર તૈયાર છે. કોઈ દેનાર દાનવીર ન મળે તો આપણને મુશ્કેલ થાય ને. અહીંયા તો શું છે, જણાવવા તૈયાર છે, તો જ્ઞાનને જાણવામાં વાર શું પછી? આત્મા જણાવવા છે, છ દ્રવ્યો જણાવવા તૈયાર છે, તો પછી જાણવામાં શું તકલીફ? દેનાર પણ તૈયાર છે, દાતા પણ તૈયાર છે, તો પાત્ર પણ તૈયાર. એમ આત્મા ન જણાઈ શકે અમારું જ્ઞાન ઓછું છે એમ નથી. આત્મામાં પણ પ્રમેયત્વ ગુણ છે, રહેલો છે, તેમજ તે સમ્યક મતિ અને સૃજ્ઞાનનો વિષય થઈ શકે છે. માટે આટલી તો સ્થિતિ છે, હવે શું કરવું? યથાર્થ સમજણનો પુરુષાર્થ કરવામાં આવે તો આત્માનું જ્ઞાન અવશ્ય થઈ શકે છે, જરૂર થશે. કારણ કે આત્મામાં પ્રમેયત્વ ગુણ છે, અને તારામાં પણ અત્યારના એટલો સસમતો છે કે આત્માને જાણી શકે. આત્માને જાણવા માટે કેટલો જ્ઞાનનો ઉઘાડ જોવે, કેટલો જોવે આત્માને જાણવા માટે ઉઘાડ કેટલો જોવે? પછી સમ્યક મતિની દીધી વાત, ઉઘાડ કેટલો જોવે? સંઘની પચેન્દ્રી, ખાલી મતિશ્રુત નહીં, ખાલી મતિશ્રુત તો એકેન્દ્રીને પણ છે. આત્માને જાણવા કેટલું જ્ઞાન જોવે? સંઘની પચેન્દ્રી પણ, તો આપણને સંઘની પચેન્દ્રી પણ તો છે, એટલે આપણા પાસે જ્ઞાન તો તૈયાર છે, અને સામે આત્મામાં પ્રમેયત્વ ગુણ જણાવવાનો પણ ગુણ છે, તો વાર ક્યાં લાગે છે? કેમ ભેગા નથી થતા આપણે? એનો માટે આપ્યું કે યથાર્થ સમજણનો પુરુષાર્થ. આત્મામાં જ્ઞાનની પર્યાયમાં જાણવાનો ઉઘાડ તો છે જ, અને આત્મા જણાવવા યોગ્ય પણ છે, છતાં જ્ઞાન જાણતું કેમ નથી? કારણ કે એ જ્ઞાનની પરિણતિ
કઈ તરફ જાય છે એ જ જ્ઞાનને સદાવ સન્મુખ કરીએ, યથાર્થ સમજણનો પુરુષાર્થ કરવામાં આવે તો આત્માનું જ્ઞાન જરૂર અવશ્ય આ કાળમાં આ સ્થિતિમાં પણ થઈ શકે છે. જ્ઞાનની ધારા પર તરફ જઈ રહી પરણતી એને જ પાછી વારસું તો આત્મા જરૂર જણાઈ શકે. કેટલા વાગે આત્મા જણાઈ શકે? ટાઈમ લિમિટ હોય, એપોઇન્ટમેન્ટ હોય કે નહીં? કેટલા વાગે, ક્યાં ક્ષેત્રમાં ને ક્યાં કાળે આત્મા જણાઈ શકે? કારણ કે પ્રમેયત્વ ગુણ હોવાથી આત્મા જદાય જણાય. એટલા માટે શ્રીમદજી લખ્યું સરસ, આત્મા પ્રત્યક્ષ છે એવો જ્ઞાનીનો નિર્ણય પણ અત્યંત પ્રત્યક્ષ છે. આત્મા કેવો છે? પ્રત્યક્ષ જણાઈ શકે એવો છે એવો જ્ઞાનીનો જે નિર્ણય છે એ કેવો છે? અત્યંત પ્રત્યક્ષ, અત્યંત સાચો છે, અત્યંત યથાર્થ છે. 117મો પ્રશ્ન, આત્મા અલગ અગોચર છે એટલે શું? અલગ અલગ લખ એટલે રાઇટિંગ નહીં, લખ એટલે જોવું જણાવવું. આત્મા કેવો છે? અલગ એટલે ન જણાઈ શકે, અગોચર એટલે ન જણાય શકે. બેનો એક જ અર્થ છે, અલગ કહો કે અગોચર, એનો અર્થ શું છે? ન જણાઈ શકે. લખ એટલે જણાવવા યોગ્ય અને અ એટલે નહીં. ઘણા એવું માને છે આત્મા કેવો છે? અલગ અગોચર છે. એને અગમ્ય પણ કહેવાય, ગમ્ય એટલે જાણી ન શકાય. એનો અર્થ શું? કે જળ ઇન્દ્રિયોથી વિકલ્પ એટલે રાગથી અને પરાશ્રયથી આત્મા જણાય તેવો નથી. જણાય એવો છે પણ જાણવા માટેનું સાચું સાધન જોવે તો જણાય. વસ્તુ જયારે જણાય છે એમાં બે કારણ હોય છે, એક તો વસ્તુનો જણાવવા યોગ્ય સ્વભાવ અને એને જાણનારી પર્યાય. બે મળે ત્યારે જ્ઞેય જ્ઞાય સંબંધ ક્યારે બને? કે વસ્તુનો જ્ઞેયત્વ રૂપનો ધર્મ અને આત્માનો જ્ઞાનનો જાણવાનો ધર્મ, બે જયારે વસ્તુ થાય ત્યારે જ્ઞેય જ્ઞાયક સંબંધ બનતા વસ્તુ જણાય. તો અહીંયા શું છે કે જ્ઞેયત્વ પણ તો છે પણ આત્મા કેમ નથી જણાતો? કારણ કે જ્ઞાનત્વ એને જાણનારું જ્ઞાન આપણે પ્રગટ નથી કરતા. તો અલખ અગોચરમાં શું કહેવું છે? કે આત્મા પાંચ ઇન્દ્રિયથી જણાય એવો નથી. પછી બીજું શું લીધું? રાગ વિકલ્પથી. કોઈ પણ રાગ ને વિકલ્પથી, ક્યાં સુધીનો રાગ વિકલ્પ? કે ગુણ ગુણીના ભેદનો વિકલ્પ. હું આત્મા જ્ઞાન ગુણ વાળો છું એવો વિકલ્પ હશે ત્યાં સુધી પણ આત્મા જણાશે નહીં. અનુમાન થશે, અનુભવ નહીં થાય. જળ ઇન્દ્રિય તો કોને જાણવામાં નિમિત્ત બને છે? પૂતગલને. એક એક ઇન્દ્રિયનો સ્પર્શ રસગંધ વર્ણ શબ્દ અને વિકલ્પ છે, રાગ છે, એમાં આત્મા કેવો છે? મનનો સંબંધ હોવાથી પરોક્ષ રહી જાય છે, પ્રત્યક્ષ થતું નથી. અનુમાન આવે છે જયારે મનના સંબંધ. પાંચ ઇન્દ્રિય તો આત્માના અનુમાન માટે નકામી. જેને આપણે પાંચ ઇન્દ્રિયથી વિચાર કરીએ તો પાંચ ઇન્દ્રિયના દ્વારા આત્માનો અનુભવ થાય કે અનુમાન થાય? અનુભવ તો નહીં પણ અનુમાન પણ નહીં. આ પાંચ કારણાને માટે આપણે બહુ મહેનત કરીએ છીએ પણ એ કેવા છે? આત્માને માટે નકામા. મનમાં આત્માનો વિચાર થઈ શકે છે, અનુમાન થઈ શકે છે પણ આત્માનો પ્રત્યક્ષ અનુભવ થશે.